భవసంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేశర్మణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతే. త్వం సుకాంతవృతం కాంతం త్వం కాంతం సర్వదోగతం త్వం గతే ద్వేగదేవత్వం త్వం వందే భక్తి కాసుతం. అనంతకోటి బ్రహ్మాండ అధిపతి સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં સારા સુરત શહેર ઉપર જેમની અમિત દ્રષ્ટિ હંમેશા વરસતી રહી છે એવા સુરત મંદિરમાં બિરાજમાન નારાયણ મુનિ દેવના દિવ્ય સાનિધ્યમાં, શ્રીજીનગર મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રીહરિના દિવ્ય સાનિધ્યમાં શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ અંતર્ગત આજના આ સભાના સમયે સભા મધ્ય બિરાજમાન અંતર્યામી સ્વરૂપે ભગવાન શ્રીહરિ સમુપસ્થિત ધર્મકુળ આશ્રિત સર્વે વાલા મારા સંતો શ્રીજી મહારાજના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મપ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે ભગવાન શ્રીહરિની કૃપાથી સુરત શહેરને દિવ્ય સત્સંગનો યોગ પ્રાપ્ત થયો છે. એક વાત સર્વે સમજી રાખવાની અતિ આવશ્યક છે, કથા એ ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. સમગ્ર વિશ્વની અંદર, અને કહું તો અતિશયોક્તિ નહીં, સમગ્ર બ્રહ્માંડની અંદર ભગવાને જે ભૂમિને પોતાના પ્રાદુર્ભાવ માટે, જે ભૂમિને પોતાના લીલા ચરિત્રો માટે ઉપયુક્ત ગણી છે, એ ભૂમિમાં ભગવાનના પ્રાગટ્ય પછી ભગવાનની કરેલી લીલાઓની અવિરત વહેતી ગંગા એ અનંત જીવાત્માના કલ્યાણનું કારણ બન્યું છે. ભાગવત, રામાયણ, ઉપનિષદ આદિ ભગવાનના ચરિત્રોથી સબર અને ભગવાનના સિદ્ધાંતોથી સબર આપણા સનાતન હિન્દુ સંસ્કૃતિના સદ્ધર્મના સદગ્રંથો એ જીવન માટે, સમાજ માટે હંમેશા પથદર્શક રહ્યા છે. આજે આપણને પણ કથાનું જ્યારે શ્રવણ કરીએ, અને જેને કાન ખુલ્લા રાખીને સાંભળ્યું છે ને એના માટેની વાત છે. આ કથાને જો યોગ્ય રીતે શ્રવણ કરવામાં આવે, સાંભળવામાં આવે, આ કથાને જો યોગ્ય રીતે સમજવામાં આવે અને એને પોતાના જીવનમાં ગ્રહણ કરવામાં આવે, તો હું કહીશ કે આ કથા એ સમગ્ર જીવનની વ્યથા ટાળનારી છે. બંને રીતે, આધ્યાત્મિક રીતે અને વ્યવહારિક રીતે. મનુષ્ય દેહ મળ્યા પછી જીવાત્માએ જે ધર્મ મર્યાદામાં રહીને પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ, આ સંસારની અંદર જન્મ મળ્યા પછી પોતાના વર્ણ આશ્રમ વગેરે જે સ્થાપિત ધર્મની મર્યાદામાં જે જીવાત્મા રહીને પોતાનું જીવન નિર્વાહ કરે છે, એ સાંસારિક દ્રષ્ટિએ જીવાત્મા ક્યારે દુખી થતો નથી. અને આ કથાના માધ્યમથી જે પરમાત્માનો મહિમા સમજીને, પરમાત્માના સ્વરૂપને ઓળખીને, એ પરમાત્મા સાથે પ્રીતિ બાંધીને ભક્તિ માર્ગને ધર્મ માર્ગને અનુસરે છે, એ જીવાત્મા આધ્યાત્મિક ક્ષેત્રે પણ કલ્યાણને પ્રાપ્ત કરે છે. એટલે મેં પહેલાં કીધું કે આ કથા એ વ્યથા ટાળનારી છે, આ લૌકિક અને પરલૌકિક બંને સુખને આપનારી છે. વ્યક્તિને ઘણી વખત આપણે જોઈએ સત્સંગની અંદર, જોકે આજે તો જો આપણે બાળ પ્રભુ ઘનશ્યામના ચરિત્રો સાંભળી રહ્યા છીએ, અને બાળ પ્રભુ ઘનશ્યામના ચરિત્રો એ ભગવાનના, એમાં ઐશ્વર્યના પણ આપણે દર્શન કર્યા છે અને એમાં ભગવાનની સાથે આપણે લાડ પણ લડ્યા છીએ. આ બંને પ્રસંગોને આપણે એક રસ થઈને સાંભળ્યા છે. પણ વાલા ભક્તો, આ જગતની અંદર આવનાર જીવ એની કરોડો વર્ષોથી, એમ કહું કે 84,00,000ના ફેરામાં ભટકતા 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 આ મનુષ્ય દેહને મળ્યા પછી જે શાંતિની અનુભૂતિ અત્યાર સુધી નથી થઈ, જે સુખની અનુભૂતિ અત્યાર સુધી નથી થઈ, એ જો આ ભગવાનના ચરિત્રોમાં જીવાત્મા ઓતપ્રોત થઈ જાય ને, તો એને શાંતિ અને સુખ બંનેની અનુભૂતિ થાય. આ દિવ્ય આનંદ એ આપણને પરમાત્મા સુધી પહોંચાડી દે, અને ભક્તિ માર્ગની રીત જ એ છે. ક્યારે અહંકારી થઈ, ક્યારે ઉન્માદ થઈ ભગવાનને પામતા નથી. ભગવાનને પામવા હોય તો ભગવાનના દાસાનું દાસ થવું જોઈએ. એક સુંદર આપણા સંપ્રદાયનો ઇતિહાસ છે. દ્રવિડ દેશની અંદર બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો એક બાળક, પૂર્વે કોઈ મોટા તપસ્વી હશે, કોઈ મોટા તપ જપ કર્યા હશે, પણ યોગ ભ્રષ્ટ થવાના કારણે મનુષ્ય દેહને પામેલા. 8 વર્ષની ઉંમરે યજ્ઞોપવિત થયા, ભાગવત આદિ શાસ્ત્રોનું જ્ઞાન લીધું, પ્રગટ ભગવાનને મળવાની ઝંખના જાગી છે. પોતાના ઘરનો ત્યાગ કરી ભગવાનને ગોતવા એ બ્રાહ્મણ નીકળી પડ્યા છે. બંગાળ દેશને વિશે જ્યાં વસ્યા છે, ત્યાં વાત સાંભળી છે કઈના રાજાએ શારદા દેવી, સરસ્વતી દેવીની સાધના કરી છે, સાધ્ય કરીને ભગવાનને મેળવ્યા છે. મનમાં સંકલ્પ કર્યો છે કે અમારે પણ એવા કોઈ શારદાના ઉપાસક હોય, માં શારદા દેવીના જે સાધક હોય, એને અમારે એના શિષ્ય પણ રહીને એની પાસે વિદ્યા શીખીને મારે પણ પ્રગટ ભગવાનને મળવા છે, ને ત્યાં રોકાણા છે. કોઈ બ્રાહ્મણની પાસે શિષ્યવિત થઈ વિદ્યા ગ્રહણ કરી છે. બ્રાહ્મણને પણ અતિશય એ જે ઉત્સાહ ભગવાન મેળવવાનો, ગુરુને બહુ પસંદ આવ્યો, ગુરુ એના ઉપર રાજી થઈને વિદ્યા શીખવાડી છે. અને જ્યારે વિદાય થવાનો સમય આવ્યો ત્યારે એને પોતાની કન્યા વરવાનું પણ એને કીધેલું છે. પેલા વૈરાગીને તો ભગવાન મેળવવાનો તાન હતું, એટલે કીધું કે ગુરુ જે ગુરુપુત્રી કહેવાય તો ભગિની સમાન કહેવાય, એના માટે આવો મારે વિચાર ન કરાય, અને અમારે તો પ્રગટ ભગવાનને મેળવવા છે, માટે અમારે આ અમને બંધન ન ખપે એમ કહીને ત્યાંથી ગુરુની પાસે વિદાય લીધી છે. પુરુષોત્તમપુરીમાં આવીને વસ્યા છે. પૂર્વેના કરેલા કર્મ, આવો દિવ્ય સત્સંગ જાણ્યા પછી, શારદા દેવી એટલે મા સરસ્વતીને સાધ્ય કર્યા પછી પણ પૂર્વના કર્મ જ્યારે આડા આવ્યા છે ને, ત્યારે સંગદોષ થયો છે. વિદ્યા ઉન્માદમાં પરણમી છે. આજે વાલા ભક્તો એ વાત બહુ સમજીને રાખવા જેવી છે. ભગવાને આપણને કંઈ દીધું હોય, એ શક્તિ હોય, વિદ્યા હોય, કોઈ એવું પદવી હોય, સ્થાન હોય, પણ જ્યારે જીવાત્મા એની મર્યાદા મૂકી દે છે, એને ઉન્માદ થાય છે, અહંકારી થાય છે, ત્યારે ભગવાનનો માર્ગ ભૂલાય છે. અને આને પણ ભગવાનનો માર્ગ ભૂલાણો છે. પોતે ભગવાન થઈને પૂજાવાના કોડ જાગ્યા છે કે મારી પાસે જો આવી વિદ્યા હોય, અને આ તમને એમ લાગે 200 વર્ષ પૂર્વેનો ઇતિહાસ કહું છું એમ નહીં, આજનો યાદ ઇતિહાસ છે. વર્તમાનમાં પણ એ જ આપણે જોઈએ, જ્યારે ભગવાને કંઈક શક્તિ દીધી છે, કંઈક સામર્થ્ય દીધી છે, કઈ માં સરસ્વતીનો કૃપા વરસી છે, સારું બોલતા શીખ્યા છે, સારું કાર્ય કરતા શીખ્યા છે, ત્યારે એ શક્તિને ભગવાનના સિદ્ધાંતોને પોષણ આપી, ભગવાનના સિદ્ધાંતોને બળ આપવાને બદલે ભગવાનની સામાવડિયા થવા માટેના પ્રયત્નો થયા છે. ભગવાન ભુલાણા છે, મોટી જમાત કરી છે, પોતાના વિદ્યાના પ્રભાવે અનેક દેશો સર કર્યા છે, રાજા મહારાજાઓને દંડ કર્યા છે, અને બધાની પાસેથી નાણું લીધું છે, ખૂબ મોટી જમાત ઊભી કરી છે. શાસ્ત્રમાં બહુ ટૂંકી આપણે, સમય ઘણો થઈ ગયો છે એટલે વધારે લાંબુ વિવેચન નથી કરવું, પણ સમજવાનો પ્રશ્ન મારો એટલો જ છે કે કાશી દ્વારકા જેવી નગરીની અંદર પોતાની ધાક જમાવીને, પોતાનો ડંકો વગાડી અને અંતે પોરબંદર આવીને બ્રાહ્મણે પોતાના જે શિષ્ય મંડળ સાથે આવીને વસ્યા છે, ત્યાં ગુસાઈનો એક મઠ છે અને ત્યાં જઈને ગુસાઈ ઉપર ખૂબ ત્રાસ આદર્યો છે. અને ત્યારે ગુસાઈએ કીધું, તમે મારા ઉપર ત્રાસ આદરો છો, પણ તમે તમારી જાતને બહુ સામર્થ્યવાન માનતા હો તો અહીંયા નજીકમાં માંગરોળમાં એક જીવન મુક્તાનો પંથ ચલાવે છે, પોતાને પ્રગટ ભગવાન કહે છે, તમે અહીંયા જઈને પરચો દેખાડો તો સારું. પોતે અહંકારી, વિદ્યાના અને શક્તિના મદની અંદર એ પરમાત્મા સ્વામિનારાયણને હરાવવા માટે એ પોતે માંગરોળ આવ્યો છે, ને માંગરોળ પોતાની જમાત સાથે 20-25 જે પોતાના બાવા ચીપિયાર, તમ ત્રિશુળ ને કરણ ને સિંધુનો ટીકો કરેલો, મટી જટા ને આ હા હા. બાળક જોઈને બી જાય એવી જ એની વેશભૂષા છે, ને એવું જે અહંકારી એના આંખોની અંદર નૈન લાલ લોચન, પોતાની મળેલી શક્તિ, પોતાની જે સામર્થ્ય, એનો અહંકાર એને અહીંયા આગળ લઈ ગયો છે. ત્યાં રાજાની પાસે જેને માંગણી કરી છે, 5,000 રૂપિયા આપો, નહીતર હું પથરા વરસાવીશ, અગ્નિ વરસાવીશ, અને આ તમારું જે નગર છે એને સમુદ્રમાં બોળી દઈશ. એટલે રાજાએ કીધું, પહેલા જો સ્વામિનારાયણ પાસે જાઓ અને અહીંયા આગળ તમારી સિદ્ધિ જો તમે પુરવાર કરો તો 5 નહીં 10,000 આપું. એ વાત સાંભળતા પોતે ભગવાન પાસે ગયા છે, અને ભગવાન પાસે જઈને કીધું છે કે તમે મોટો ભગવાન થઈને પૂજાઓ છો, તમે પાખંડ આદર્યો છે. ભગવાન કે અમે કંઈ પાખંડ આદરતા નથી, અમે તો સદ સદ સિદ્ધાંતોની અને ધર્મની વાત કહીએ છીએ, જે જીવનના કલ્યાણની વાત છે, અને એ વાત તમારે જો સાંભળવી હોય, તમારે સમજવી હોય તો એના માટે એનાથી સુખ ઉપજે એવી વાત છે. બોલો કે પૈસા આપો, મહારાજ કે પૈસા નથી, જોઈતું હોય જમવા આપો. અહંકારી પોતાની શક્તિ અને મદમાં પાછો આવ્યો છે, વળી શારદા દેવી માં સરસ્વતીની સાધના કરી છે, પ્રગટ થયા છે. ટૂંકમાં ઇતિહાસ એવો કહે છે, માં શારદા દેવીએ એને કીધું છે, ભલા માણસ, જેના કારણે તે ભેખ લીધો, જેના કારણે તું જગ્યાએ વન ભટક્યો, જેના કારણે તને મળતી કન્યા ત્યાં તજી, અને આજે એ પ્રગટ ભગવાન તને મળ્યા અને તું એની સામે બાથ ભીડવા બેઠો છો. જો તને મારું વચન સત્ય મનાય, તારે પ્રગટ ભગવાનને જો મળવા હોય તો એ સ્વામિનારાયણ ભગવાનના શરણે થઈ જા, દાસાનું દાસ થઈને વર્તજે, એની આજ્ઞામાં વર્તજે. અને એ સાંભળતા જ એને પોતાનું પૂર્વનું જે જ્ઞાન એ પ્રગટ થયું છે, ને એ ભગવાન સ્વામિનારાયણની શરણે આવ્યો છે, અને હવેનું વર્તાંત બહુ સાંભળવા જેવું છે. આ તો મેં ટૂંકમાં તમને એનું પૃષ્ઠભૂમિ એની તમને આપી. સવારના પોરમાં રાત્રિ વીતી, બહુ મુશ્કેલીથી રાત્રિ વીતી છે, સવારની ત્રીજી ઘડી પ્રવર થયો છે, સવારે નાહી ધોઈ પૂજા કરી તૈયાર થયો છે, અને પ્રોઢ સમયની અંદર, પ્રાતઃ સમયની અંદર ભગવાનના શ્રી હરિના જે આશ્રમ છે ત્યાં સંતો ભક્તો જ્યાં રહે છે ત્યાં પહોંચી ગયા છે. ત્યાં પહોંચ્યા જઈને જોયું, ભગવાનના સંતો ધ્યાનમાં બેઠા છે, કોઈ દાતણ કરે છે, કોઈ ભગવાનની સ્તુતિ કરે છે. ત્યાં પહોંચીને જે અહંકારી કોઈને નમતો નહીં એ ત્યાં જઈને સંતોને દંડોત કરવા માંડ્યો છે. આ વર્તન જોજો, પરિવર્તન જ્યારે જીવનની અંદર આવવાનું હોય ત્યારે માણસે કેવું બનવું જોઈએ, જ્યારે ભગવાનને જેને મેળવવા છે, મોક્ષ માર્ગની અંદર જેને ચાલવું છે, એનું જીવન કેવું હોવું જોઈએ એ દ્રષ્ટાંત આપણને આ શાસ્ત્રોની કથા આપણને શીખવાડે છે. ભગવાનના સંતોને દંડવત કર્યા છે, ત્યાં ચોકની અંદર જોયું, એઠા વાસણ પડ્યા છે, એઠા વાસણ ઉટકવા માંડ્યો છે. જગત જોઈને હસી કરે કે આ કેટલા ભેખધારીઓને પોતાના શિષ્ય બનાવેલા છે, મોટા મોટા રાજાને નમાવેલા છે, અને આ શું કરે છે. એની મજાક મશ્કરી કરે, પણ જેને ભગવાનનો ખપ હતો એ એટા વાસણ ઉટક્યા છે, વાસીદુ વાળ્યું છે અને દર્શન કરવા છે, અને ભગવાન પાસે જ્યારે એને લઈ જવામાં આવે મહારાજને કે મહારાજ હું તમારા ખાતર આ ભેખ લઈને અત્યાર સુધી ભટક્યો છું, મારા ગુના જે હોય એને માફ કરો અને મને તમારા શરણે લો, તમારી દીક્ષા મને આપો. મહારાજ કે અમારા સંતો તો નિર્માની છે, અમારા સંતો તું માનનો કટકો, તને આની જોડે ક્યાં ફાવે, તને ક્યાં બેસાડવું. બહુ આજીજી કરી, મહારાજ હું નિર્માની થઈ જઈશ. આ વાત સમજો, મહારાજ પાસે માંગ્યું શું છે, આ મારે બહુ શબ્દ સમજીને કહેવા પણ હું આવ્યું છે. આજે મહારાજ પાસે માંગણી કરી છે કે મહારાજ દીક્ષા આપજો. મહારાજે એમાં દોષ દેખાડ્યો કે તારામાં માનનો દોષ છે એટલે દીક્ષા આપીશ નહીં. ત્યારે મુમુક્ષુ હતો એટલે એને શું માર્ગ અપનાવ્યો મહારાજને, કે મહારાજ મારા દોષને હું ત્યાગ કરું છું, કોઈ એવો માર્ગ ન અપાયો હું મહાસભા ભરું છું, કોઈ એવો માર્ગ ન અપનાવ્યો કે અમે કોર્ટની અંદર દાવા કરીએ છીએ, કોઈ એવો માર્ગ ન અપનાવ્યો કે અમે તમારી સામે બંડ પુકારીએ છીએ. નહીં તો એની પાસે મોટી જમાત હતી, મોટી સિદ્ધિઓ હતી, પણ એ સિદ્ધિનો મુમુક્ષુપણાનો જે ખપ એને મહારાજના શરણે લાવ્યો છે. મહારાજને કે મહારાજ કૃપા નિદાન હું મારો સ્વભાવનો ત્યાગ કરીશ, પણ મને તમારે દીક્ષા આપો. મહારાજે કીધું જેમ ઋષિ જેમ ભૂપાળ હોય કોઈ રાજા હોય અને એની મૂછો જેમ વાલી હોય ને, એમ ઋષિઓને જટા બહુ વાલી હોય. એક કામ કર, તારી જટાને મુંડાવી નાખ અને જ્યાં અમારા સંતો આવતા જતા હોય ને ત્યાં બિછાવી દે, તારા જટા ઉપરથી અમારા સંતો ચાલે તો અમે માનીએ કે તું નિર્માની થયો. અને હસતા હસતા પોતાની જટા મુંડાવી છે, મુમુક્ષુપણાનું લક્ષણ વાળા ભક્તો. યોગે કરીને સંગે કરીને કદાચ કુમાર્ગે વળી ગયા હતા, પણ જ્યારે સદબુદ્ધિનું ભાન થયું છે ત્યારે પોતે પોતાના માર્ગ ઉપર આવવા માટે ભગવાનના દાસાનું દાસ થવા માટે પણ તૈયાર થયા છે, અને પોતાની જટા મુંડાવી અને ત્યાં સંતોના રસ્તામાં બિછાવી છે. પછી કે મહારાજ હવે અમને દીક્ષા આપો, ત્યારે બધા જે જોડે હોય ને કે મહારાજ આ તો બહુ અહંકારી છે, આ ઢોંગી છે, પાખંડી છે, કપટ કરશે, અને વૈરાગ્યનું જ્ઞાન નથી અને તપનું કોઈ સ્ટેપ એ નથી. ત્યારે મહારાજે બીજું પરીક્ષા કરી. મહારાજ કે જો અમારા સંતોના જે જોડા પડ્યા છે ને, એ જોડાનું પોટલું બાંધ અને આ સભા બેઠી છે ને, એને 5 પ્રદક્ષિણા કર. નિર્માની ભગવાનની આગળ થવા માટે, ભગવાનના શરણને મેળવવા માટે મુમુક્ષુ જીવ હોય તો ક્યાં સુધી જગ આખું એની અત્યારે હસતું તું એના ઉપર કે તારા જેવો સમર્થિવાન વ્યક્તિ આજે આ જે કાર્ય કરે છે. આ ન કર્યું હોત તો તું પોતે ભગવાન થઈને પૂજા એટલી સામર્થિ તારામાં હતી, પણ વાલા ભક્તો જેને પુરુષોત્તમ નારાયણનો ખપ હતો એ માથે જોડા ઉપાડ્યા છે અને જોડાનું પોટલું બાંધીને સભાને પરિક્રમા કરી છે, અને પછી મહારાજની પાસે આવીને દંડવત કરીને કીધું છે કે મહારાજ મારા કોઈ પણ ગુના ચારિત્ર હોય તો એને મને ક્ષમા કરો, પણ મને દાસ બનાવો. અને વાલા ભક્તો સંપ્રદાયનો ઇતિહાસ કહે છે કે વ્યક્તિ એ બાળક એનું નામ મગ્નિરામ અને ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપીને અદ્વૈતાનંદ સ્વામી એનું નામ પાડ્યું છે. આ સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ. કહેવાની પાછળનો મારો ભાવાર્થ વાલા ભક્તો એ જ છે કે ભગવાનને પામવા માટે આ સંસારની અંદર જીવાત્મા ખૂબ મહેનત કરે છે, લાખ પ્રયત્ન કરે છે, પણ એ પ્રયત્નની અંદર સફળતા એટલા માટે નથી મળતી કારણ કે પોતાના અહંકારને પોતાના અહમને ત્યાગ કરી શકતા નથી. જે દિવસ અહંકાર અને અહમનો ત્યાગ થઈ જાય, જે દિવસ આ ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ સ્વીકારવામાં આવી જાય, જે દિવસ આ શાસ્ત્રોના વચનને સત્ય માની અને એને સ્વીકારવાનો જે દિવસ વારો આવે, તે દિવસ વાલા ભક્તો ભગવાનનું પ્રાગટ્ય એ આપણી વચ્ચે જ હોય, આપણા હૃદયની અંદર જ હોય, અને મર્યા પછી ધામની પ્રાપ્તિ ન હોય એને જીવતા અક્ષરધામની અનુભૂતિ હોય. આજે આવો દિવ્ય અનુભવ કરાવવા હજારો જીવાત્માને સત્સંગનો રંગ ચડે અને દ્રઢ થાય, ઘાટો થાય એવો રંગ ચડાવવા માટેનો પુરુષાર્થ આજે એનો અલખ જાગી ગઈ છે. હવે નાનાલાલજી કીધું ને કે આ તો હવે શરૂ થયું છે, હજુ તો શરૂઆત છે. આ સત્સંગની અંદર જો આ રીતે ભગવાન સ્વામિનારાયણના એકાંતિક જે સંતો અને ભક્તો જો એકમેક થઈ અને સત્સંગના વિકાસને અર્થે, સત્સંગના પ્રચાર પ્રસારને અર્થે અને ભગવાન સ્વામિનારાયણને ઓળખાવાને અર્થે મહેનત કરશો તો ભગવાન સ્વામિનારાયણ એમને જે સંકલ્પ, એમનો દાખલો એ ચોક્કસ સફળ કરશે. ભગવાન પોતાનો કર્મ, પોતાના સંકલ્પ પોતે સ્વયં જ સિદ્ધ કરે છે. માત્ર આપણે તો ટેકા અડાડીએ છીએ, આપણે તો માત્ર એનું નિમિત્ત બનીએ છીએ, બાકી ભગવાન પોતે સમર્થ છે. મહારાજ કે અમારે કલ્યાણ કરવું હોય ને, અમે અક્ષરધામમાં બેઠા બેઠા ત્રાસી આંખ કરીએ ને તો હજારોના કલ્યાણ થઈ જાય, અને ત્રાસી આંખ કરીએ તો હજારો અનુસુરોના અનિષ્ટ કરી નાખીએ, એટલી સામર્થ્ય અમારી છે. પણ અમારે તમને મોકો આપવો છે, તમને જશ આપવો છે, અને હું એમ માનું છું એટલે જ આપણા સમયની અંદર આ પ્રશ્ન આવ્યા છે બધા. આ સત્સંગની અંદર સેવા પરાયણ કોને કહેવાય, નિષ્ઠાવાન કોને કહેવાય, શ્રદ્ધાવાન કોને કહેવાય, એની પરીક્ષા જો અત્યારે સંપ્રદાયમાં ચાલતી હોય તો આપણે એની અંદર ખબરદાર થઈને આપણે સત્સંગની અંદર વર્તીએ તો ભગવાનનો રાજીપો આપણા ઉપર ચોક્કસ ઉતરે. વધારે વિશેષ સમય નથી લેવો. ભગવાન સ્વામિનારાયણ આગળ ઘણા દિવ્ય ચરિત્રો આપણે સાંભળવાના છે. કોઈ એમ માને કે ભગવાન સ્વામિનારાયણનું કાર્યકાળ, ભલે મહારાજે સાંપ્રદાયિક કાર્યકાળ અહીંથી શરૂ કર્યું, લોજ મહારાજ પધાર્યા અને ત્યારથી મહારાજનું સત્સંગ તરીકેનું જે કાર્ય એ મહારાજનું પ્રારંભ થયું, પણ મહારાજે જીવાત્માના કલ્યાણ કરવાનું અને શરણે લેવાનું કાર્ય તો છપૈયાથી શરૂ કરી દીધું હતું, અને ત્યારથી લઈને હજારો લાખો જીવાત્માને ભગવાન તાળતા તાળતા આપણે ત્યાં આવ્યા છે, અને કથાના માધ્યમથી આવશે. 9 લાખ ઋષિઓનું કેમ કલ્યાણ કર્યું, બુટલ દેશના મહારાણીનું કેમ કલ્યાણ કર્યું, મહારાજે અનેક એવા જે અસુરો હતા એનો કેમ સંહાર કર્યો, જગન્નાથપુરી કેમ થઈ, આ બધી કથાઓ આપણે બહુ સભર રસભસભર છે અને સાંભળવાની છે. એટલે વધારે અત્યારે સમય નથી લેતો. એ ભગવાનના સ્વરૂપમાં આપણું મન કાયમ ઓતપ્રોત રહે એવી ભગવાન શ્રીહરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી સર્વનું મંગળ થાય એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વયં મહારાજ.